તારીખ 15/9/1997 શ્રીમદ રાજચંદ્રના કેટલાક વચનો ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા માર્ગદર્શન સળંગ પ્રવચન નંબર 247
પ્રણાલિકા પ્રમાણે પરમ દિવસે અરસપરસ ક્ષમાપનાનો પરંપરા છે. આપણે આજે છેલ્લો દિવસ છે એટલે આજના સ્વાધ્યાયમાં ક્ષમાપના વિશે થોડું કહીશું. ક્ષમાપનાનો પાઠ 56મો મોક્ષમાળામાં કૃપાળુદેવે લખ્યો છે અને એ વચનો પણ ક્ષમાપનાના બહુ પ્રસિદ્ધ છે. આજના દિવસે આલોચના અધિકાર પણ વંચાય છે. પદ્મનંદી પંચમીષ્ઠીમાંથી અને બીજા પણ અનેક કવિઓએ મહાત્માઓએ આલોચનાના પદો લખેલા છે. આ એક નાની પુસ્તિકામાં એનું સંકલન પણ છે. આપણી પાસે તો બધો એટલો સમય નથી, મર્યાદિત સમય છે, પણ આલોચના એટલે શું છે? શાસ્ત્ર પરિભાષાનો શબ્દ છે. વર્તમાન દોષોનું પરીક્ષણપૂર્ણ કરવું, વર્તમાન દોષોને જોઈને વિચારીને તેને પરીક્ષણ કરવા, તેને આલોચના કહે છે. ભૂતકાળના દોષોને વિચારીને તે દોષો ઉત્પન્ન ન થાય એવા પ્રકારની આરાધના કરવી, તેને પ્રતિક્રમણ કહે છે. ભવિષ્યમાં થવાવાળા સંભવિત દોષોને ઉત્પન્ન ન થવા દેવા તેવી આરાધના કરવી, તેને પ્રત્યાખ્યાન કહે છે. અને વર્તમાન દોષોને મટાડવા એને આલોચના કહે છે. જૈન વિતરાગ સર્વજ્ઞ દેવના શાસનમાં અને તેમના પ્રતિપાદનમાં વ્યવસ્થિત રીતે દોષોનો નાશ કરવો એની વ્યવસ્થા છે, વ્યવસ્થિત વ્યવસ્થા છે. અને ત્રણેય કાળના દોષ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણેય કાળના દોષોને કેવી રીતે મટાડવા એની કાર્ય પદ્ધતિ છે. એ પદ્ધતિનું નામ છે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન. મૂળ પદ્ધતિનું વિસ્મરણ થયું હોવાથી સંપ્રદાયમાં એ સંબંધીના કેટલાક પદોનો સ્વાધ્યાય કરી અને પ્રતિક્રમણ કર્યું કે આલોચના કરી એવી માન્યતા ચાલે છે. પણ એ ખરેખર પ્રતિક્રમણ પણ નથી અને આલોચના પણ નથી. એ ત્યારે ખરેખર ગણાય કે જીવનો દોષ ઉત્પન્ન થતો બંધ થાય ત્યારે. એ ત્રણેય ઉત્પન્ન થવાનું ખરું કારણ અથવા માસ્ટર કી એક જ છે, ત્રણ નથી. પોતાના સહજાત્મ સ્વરૂપમાં સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણપૂર્વક સ્થિર થવું, લીન થઈને રહેવું. જો એમ કરવામાં આવે તો પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન બધું થઈ જાય છે. એ નિશ્ચય આરાધના છે અને એક જ ખરી આરાધના છે. એમ થવા અર્થે પછી બીજી ઘણી વાતો કરવામાં આવી છે. એને લગતી જે વાતો કરી છે એને પણ વ્યવહારથી એવું જ નામ દેવામાં આવે છે. આલોચનામાં પોતાના થતા દોષોનું આલોચન એટલે પશ્ચાતાપ, આલોચન એટલે પશ્ચાતાપ છે. આપણે એક પદ વાંચીએ પદ્મનંદે આચાર્ય મહારાજનું. બહિરાત્મ ભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણો, ઇન્દ્રિય ખાડીમાં ખૂંચો જળ ડોળું જ્યાં વિષયો તણો. કાદવ કષાય ગળા સુધી કંટાળતા પણ ના ટળે, સ્વચ્છંદ સાથી મોહનો પુરુષાર્થ પ્રેરક પણ કળે. હે ભગવાન, ભગવાનને સંબોધીને પોતાના દોષોનો સ્વીકાર કરે છે કે મેં બહિરાત્મ ભાવે ભ્રાંતિમાં પડીને એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને ભ્રાંતિગતપણે ઘણું પરિભ્રમણ કર્યું. ઇન્દ્રિયો વિષયોની ખાડીમાં હું ખૂંચી ગયો કે જ્યાં વિષયોનું ઘણું ડહોળું જળ છે. કષાયના કાદવમાં ગળા સુધી પણ કંટાળતા ન ટળે એવી સ્થિતિમાં રહેવું પડ્યું અને મોહનો સાથી જે સ્વચ્છંદ છે એનું પણ મેં સેવન કર્યું. હવે પુરુષાર્થને પ્રેરણા મને આપો કે જેથી હું મારા બધા દોષ આ પ્રકારના ટાળું. એવી રીતે અનેક દોષો સંબંધે આચાર્ય મહારાજે આ અધિકાર લખ્યો છે. કૃપાળુદેવના મોક્ષમાળામાં પણ જે પાઠ છે એમાં પણ ભગવાનને ઉદ્દેશીને પોતાના દોષના પશ્ચાતાપ છે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, મેં બહુ મોટી ભૂલ કરી છે. અનેક વાર આપના વચનો મને પ્રાપ્ત થયા છે, સમૂહ શરણમાં આવ્યો છું અને આપના સંતોએ પણ આપના વચનો મને ઘણી વાર શ્રવણ પ્રાપ્ત કરાવ્યા છે, તો પણ મેં લક્ષ્ય આપ્યું નથી. મારું લક્ષ્ય સંસારિક કાર્યો ઉપર અને એના ઉપર મારું વજન હોવાથી જ્યાં લક્ષ્ય હોય ત્યાં વજન હોય છે. મેં આપના આત્મકલ્યાણ કાર્ય એવા અમૂલ્ય વચનોનું ઉપર ધ્યાન આપ્યું નથી. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. આપે જે તાત્વિક, જેની ઉપમા ન આપી શકાય જગતમાં, એવા અનુપમ તત્વ આપે કયા, એ તત્વોનો પણ મેં વિચાર ન કર્યો, અવગણના કરી, વિચાર ન કર્યો એટલે અવગણના ન કરી, મુખ્યતા ન આપી. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવું નહીં. અને આપે જે શીલ એટલે આચરણનું પ્રતિપાદન કર્યું છે એવું આચરણ પણ મેં સેવું નથી, એટલે આપની આજ્ઞા પ્રમાણે હું ચાલ્યો નથી અત્યાર સુધી. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. આપે અલૌકિક, લૌકિક દયા, લૌકિક ક્ષમા, લૌકિક શાંતિ એ બધું ઘણી વાર સમજો હોઈશ, પણ આપે કહેલા અલૌકિક એવા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં. દયામાં નિજ સ્વદયા છે, શાંતિમાં આત્માની શાંતિ છે, માનસિક શાંતિની વાત નથી. ક્ષમામાં વિતરાગ ભાવ ધારણ કરવાની વાત છે અને પવિત્રતામાં મલિન ભાવોનો અભાવ કરવાની વાત છે. એનું સ્વરૂપ મેં ઓળખ્યું નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, ભૂલ્યો એટલે એના ફળ સ્વરૂપે આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. મને ઘણી વિટંબના છે, ઘણી આકુળતા છે સંસારની, એમાં હું ખૂંચેલો છું, ડૂબેલો છું, હું પાપી છું, મને પાપના પરિણામ થાય છે, તેથી હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું, અભિમાનનો પણ મને પાર નથી અને અનેક કર્મો બાંધ્યા છે તેનાથી હું મલિન થયેલો છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી એવું મને સ્પષ્ટ સમજાયું છે કે આપે જે તત્વ કહ્યું છે એ તત્વનું આરાધન હું નહીં કરું તો મારો મોક્ષ થાય એવું નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. સંસારના કાર્યો છે એ બધા પ્રપંચ છે, શુભાશુભ પરિણામો, એમાં હું પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારું હિત હું સમજી શકતો નથી અને મને હિતનો રસ્તો સૂજતો નથી, કેમ કે હું અજ્ઞાનથી અંધ થયેલો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂંઢ છું. સારા સારનો હિત અહિતનો વિવેક કરવો એવી શક્તિ મેં ગુમાવી છે અને મારા અહિતકારક પરિણામોમાં હું રાચું છું, એ મને સારાને વાલા લાગે છે. જેમ કે કુટુંબ આદિમાં સ્નેહ એ મૂંઢતા છે મારી, હું નિરાશ્રિત છું, મને કોઈ આધાર નથી. હું નિરાશ્રિત છું એટલે મને કોઈ શરણ નથી, મને કોઈ આધાર નથી, કોઈ મને બચાવી શકે એમ નથી. હું અનાથ છું, મારો કોઈ રક્ષક નથી, નાથ એટલે રક્ષણ કરનાર. હે નિરાગી પરમાત્મા વિતરાગ દેવને સામે પોતે સ્વીકાર કરે છે કે હે નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું. દેવ, ગુરુ અને ધર્મનું શરણ હું હવે ગ્રહું છું. મારા અપરાધો ક્ષય થાવ અને હું સર્વ પાપોથી મુક્ત થાવ એવી મારી અભિલાષા છે. અમુક પાપોથી મુક્ત થાવ, અમુક ભલે રહે એમ નથી. અભિલાષા તો સંપૂર્ણ નિર્દોષ થવાની જ હોઈ શકે, એ જ લક્ષ્ય અને એ જ ધ્યેય હોઈ શકે. આગળ કરેલા એટલે ભૂતકાળમાં કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. આ વેદનાને ચિંતાનો વિષય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. શું કહ્યું? જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી આપની કહેલી વાતમાં ઊંડો ઉતરું છું, આપના વચનોમાં ઊંડો ઉતરું છું તેમ તેમ આપે નિરૂપણ કરેલા તત્વનો ચમત્કાર મને અનુભવ ગોચર થાય છે અને એમાં મારું મૂળ સ્વરૂપ શું છે એ મને વેદન ગોચર થાય છે. પ્રકાશ થાય છે એટલે મને વેદન ગોચર થાય છે. તમે નિરાગી છો, નિર્વિકારી છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો, સહજાનંદી છો, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. વિતરાગ ભગવાનને ગુણાનુવાદ કરે છે કે આપ તો રાગ વગરના છો, વિકાર વિનાના છો, સતચિત અને આનંદ સ્વરૂપ છો. સત એટલે અસ્તિત્વ, હંમેશા શાશ્વત છો. ચિત એટલે જ્ઞાન અને દર્શન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો. સહજ આનંદ સ્વરૂપ છો, સહજ આનંદ એ આપનું પ્રગટ સ્વરૂપ છે. અનંત જ્ઞાની અને અનંત દર્શી છો, અનંત જ્ઞાન આપે પ્રગટ કર્યું છે, અનંત દર્શન પણ આપને પ્રગટ થયું છે. અને ત્રૈલોક્યના પ્રકાશક છો, ત્રણેય લોકના આપ જાણનાર છો. હું મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. આપ તો બધું જાણો છો શું, પણ છતાં પણ હું મારું હિત થાય એ હેતુથી હું મારા દોષોની ક્ષમા ઈચ્છું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એવી મારી ભાવના છે કે આપે કહેલી વાતમાં મને એક પળ ક્ષણ માટે પણ શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આપે ઉપાય બતાવ્યો છે એ જ ઉપાયમાં હું લાગું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એવું જ હું ઈચ્છું છું, એવું જ મારું પરિણમન થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી, લોકાલોકના પ્રકાશક છો એટલે કોઈ વાતથી તમે અજાણ્યા નથી. માત્ર પશ્ચાતાપ છે, હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. જે કર્મના ઉદયમાં જોડાઈને મને અપરાધો થયા છે એને હું ક્ષમા ઈચ્છું છું, એટલે કે ફરીને ન થાય એવી મારી સ્થિતિ ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ રીતે આ ક્ષમાપના અહીંયા સમાપ્ત થાય છે. ચાલતા સ્વાધ્યાયમાં આપણે સવારની અધૂરી રહેલી ચર્ચા આગળ લઈએ. ગયા રવિવારે મલાડ મંદિરમાં શિબિર હતી, એમાં દ્રવિડના બંધારણ સંબંધી સ્વાધ્યાય ચાલ્યો હતો. મારી અલ્પબુદ્ધિને કારણે ખાસ પકડાણું નથી. જો દ્રવ્ય બંધારણ ન સમજાય તો શું પોતાને વસ્તુ સમજવામાં કાંઈ અવરોધ થાય ખરો? આવો પ્રશ્ન છે. દ્રવ્યનું બંધારણ એટલે વસ્તુની દ્રવ્ય ગુણ પર્યાયથી વ્યવસ્થા કેવી છે એ એક જાણવાનો વિષય છે. વસ્તુ એટલે આત્મા પોતે. મારો આત્મા એમાં દ્રવ્ય ગુણ પર્યાયથી કેવી રીતે એનું સ્વરૂપ છે એવું જે સમજવું એને દ્રવ્યનું બંધારણ કહેવામાં આવે છે. કોન્સ્ટિટ્યુશન એ જાણવાનો વિષય છે. શું છે જાણવાનો વિષય છે? આત્મ સ્વરૂપની આરાધના એ સ્વરૂપના અવલંબને થાય છે, મૂળ સ્વભાવના અવલંબને થાય છે, એ આદરવાનો વિષય છે. આપણે જે સ્વાધ્યાય સત્સંગ વાંચન ચાલે છે એમાં આપણે બે વિભાગ રાખવા આવશ્યક છે. જે વિષય આપણને સમજવા મળે છે એને બે વિભાગમાં વહેંચવો. એક વિભાગ છે જાણવાના વિષયનો, બીજો વિભાગ છે આદરવાના વિષયનો. જાણવાનો વિષય ગૌણ રહેવો જોઈએ, આદરવાનો વિષય મુખ્ય થવો જોઈએ. હવે આપણો જે આત્મા વસ્તુ છે એ દ્રવ્ય સ્વભાવે અનંત ગુણનું એકરૂપ છે. ગુણે અનંત ગુણો, અનંત પ્રકારના અનંત ગુણો આપણામાં શક્તિ રૂપે છે અને પર્યાયે શુદ્ધ અશુદ્ધ પર્યાયે પરિણમન થઈ રહ્યું છે. એ ત્રણેય એક પદાર્થની અંદર વ્યવસ્થિત છે અને એ રીતે દ્રવ્યનું બંધારણ છે. હવે જે આદરવાનો વિષય છે કેવી રીતે સમજવો? કેમ કે આ વિશેષ શાસ્ત્ર પદ્ધતિથી સમજવા મળે છે. પ્રશ્ન એ છે કે એવું સમજાય કે ન સમજાય આપણને આપણું પોતાનું સ્વરૂપ સમજવામાં એ કામનું કેટલું અને નહીં કામનું કેટલું, આટલો પ્રશ્ન છે. પ્રશ્નને અડીને સ્પર્શીને વિચારીએ તો કે ચિર્યંચ છે એને તો આવું કાંઈ જાણવા મળતું નથી, છતાં એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પામે છે. માટે શાસ્ત્ર પદ્ધતિએ દ્રવ્યનું બંધારણ સમજ્યા હોય તો જ આપણું પ્રયોજનભૂત કાર્ય થાય ને નહીતર ન થાય એવો નિયમ રહેતો નથી. એક વાત તો, બીજી બાજુ એક એવી પરિસ્થિતિ છે કે જીનાગમમાં જે વસ્તુનું બંધારણ કર્યું છે એથી વિપરીત માન્યતામાં અનેક ધર્મમતો ચાલે છે જેને આપણે ગ્રહિત મિથ્યાત્વમાં લઈ જઈએ છીએ. એટલે એક દહેશત એવી પણ ઊભી થાય ખરી કે જો આપણે દ્રવ્યનું બંધારણ બરાબર નહીં સમજ્યા હોય તો અન્ય મતની જેમ ગ્રહિત મિથ્યાત્વમાં આવી જઈએ. તો માટે આપણે એ સમજવું જરૂરી છે. એમ પણ સમજાવનાર કહે ખરા. હવે આપણે આ વિષયમાં અજાણ્યા હોવાથી શું કરવું ને શું ન કરવું જેમાં પ્રશ્નમાં થોડી મૂંઝવણ છે એવી મૂંઝવણ થાય ખરી. તો હવે વાતને આપણે વાસ્તવિકતા, આ વિષયની વાસ્તવિકતામાં આવીએ અને એ વાસ્તવિકપણે આપણું કાર્ય કેવી રીતે થાય અને એમાં દ્રવ્યનું બંધારણ પણ કેવી રીતે આવી જાય એમ બંને થઈ જાય એવી એક પરિસ્થિતિને આપણે વિચારી લઈએ કે આપણી અવસ્થાના અનુભવથી આપણે પરિચિત છીએ. કેમ કે પર્યાય અનુભવમાં આવી રહી છે. મૂળ સ્વરૂપથી અજાણ હોવાને લીધે જે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે પર્યાય જેવો જેટલો જેવડો હું એવી પર્યાય બુદ્ધિ આપણને વર્તી રહી છે અને એ પર્યાય બુદ્ધિને કારણે આપણું મૂળ સ્વરૂપ છે એનાથી આપણે અજાણ છીએ. ત્યારે આપણને સત્સંગમાં એ વિષય પહેલો વહેલો જ્યારે સમજવા મળે કે તું એક આત્મા છું કે જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે, બીજા તો અનંત ગુણ છે પણ અનંત ગુણ બધા છદ્મસ્તને સમજવા કે જાણવા પણ મળતા નથી અને તેથી તે અનંત ગુણોના જાણપણાથી અજાણ્યો હોય તો કાંઈ એનો આત્મહિત ન સધાય એવું નથી, કેમ કે છદ્મસ્તને તો એ બધા જણાતા જ નથી. ફક્ત જ્ઞાન લક્ષણે જ્ઞાન સ્વભાવી આત્માનો અનંત ગુણાત્મક સ્વભાવ ઓળખાય તો એનું જેટલો મહિમાવંત એનું જેટલું સ્વરૂપ છે એટલો મહિમા જ્ઞાનગોચર થાય અને એ મહિમાથી સ્વરૂપની ભક્તિ આસક્તિ આકર્ષણ ઉત્પન્ન થાય, સ્વરૂપનો પ્રેમ ઉત્પન્ન થાય, સ્વરૂપની રુચિ ઉત્પન્ન થાય અને સ્વરૂપનો અનુભવ થાય. તો દ્રવ ગુણ અને પર્યાયમાં અનંતા ગુણોમાં બધા ગુણો જાણવાનું કોઈ પ્રયોજન નથી, પણ જે દ્રવ્ય સ્વભાવ છે એને જ્ઞાન ગુણથી જ્ઞાન લક્ષણથી ઓળખી શકાય છે અને એમાં આખા દ્રવ્યના સ્વભાવની ઓળખાણ આવી ગઈ. એટલે ત્રણમાંથી બે પડખાત પ્રયોજનભૂત રહ્યા. બંધારણમાં ત્રણ વાત છે પણ મૂળ બે વાત એક રહી કે દ્રવ્ય સ્વભાવ અને વર્તમાન પર્યાય. તો સ્વભાવથી હું અપરિચિત છું અને પર્યાયથી હું પરિચિત છું. હવે એ પર્યાયમાં હું સ્વભાવથી પરિચિત થઈને સ્વભાવને ઓળખાણ કરું, સ્વભાવનું જ્ઞાન કરું, તો મને દ્રવ્ય પર્યાય બંનેનું જ્ઞાન થઈ જાય, એ બંધારણનું જ્ઞાન થઈ ગયું. એવું પહેલું વહેલું જ્ઞાન ક્યારે થાય છે? આ એની પ્રેક્ટિકલ સાઈડ છે કે સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે, સ્વરૂપનો નિશ્ચય થાય ત્યારે. જ્યારે સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય છે. એટલે જે બીજા પડખાથી અજાણ હતો એનું જ્ઞાન થયું, પર્યાયથી તો પરિચિત જ છે. એમ દ્રવ્ય પર્યાયનું યુગપત જ્ઞાન થતાં બંધારણનું જ્ઞાન એની અંદર આપોઆપ સમાવેશ પામી જાય છે. એટલે મૂળ સ્વરૂપની ઓળખાણના વિષયમાં ઊંડા ઉતરવું. વાત ક્યાં આવીને ઊભી રહી છે કે મૂળ સ્વરૂપને ઓળખાણ કરવા માટે એ બાબતમાં ને એ વિષયમાં આપણે ઊંડા ઉતરવું જોઈએ. ત્યારે આપણે એ વિષય ઘણો ચાલ્યો. હમણાં બેનશ્રીનું વચનામૃત કૃપાળુ દેવના વચનના આધારે કે સત્પુરુષની ઓળખાણ વિના કદી કોઈને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ નથી, થતી નથી. એટલે સ્વરૂપની જેને ઓળખાણ કરવી હોય એને સત્પુરુષની ઓળખાણ કરવી જોઈએ. સત્પુરુષની ઓળખાણ કરવા માટે એ ઓળખાણ થવા યોગ્ય એવી યોગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ, તો સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચાય. ઓળખાણ થાય તો અનુભવ થાય, અનુભવ થાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. એ લાઈન પકડવાની છે. બાકી શાસ્ત્ર પદ્ધતિથી બંધારણને જાણી લેવામાં આવે અને સ્વભાવને ઓળખાણ કરવામાં ન આવે તો એ બંધારણ સંબંધીનું ક્ષોભ જ્ઞાન પરલક્ષી ગણાય છે, પરલક્ષી રહે છે અને પરમાર્થે એનું કોઈ મૂલ્ય નથી, પરમાર્થે એનો કોઈ ઉપયોગ નથી અને પરમાર્થના પ્રકરણમાં એની કાંઈ કિંમત નથી, એમ સમજવા યોગ્ય છે. બીજો પ્રશ્ન, એક સ્વાધ્યાયમાં આપે કહેલો કે આત્માનું ચિંતન કરવાથી દર્શનનો તીવ્ર થાય તો એ કઈ રીતે સમજવું? હું શુદ્ધ છું, હું માત્ર જ્ઞાન છું, હું પરમ શાંતિનો સાગર છું, હું અનંત સુખનું ધામ છું, પળે પળે જેનું સ્મરણ કરતા આનંદનું ઉદ્ભવ થાય તે જ હું આ છું એવું પરિણતિમાં થયા કરે અને અંદર જાણે આનંદનો શેરડો પડે તો શું આવા ચિંતનથી દર્શનનો તીવ્ર થતો હોય તો આપનું માર્ગદર્શન જોઈએ છે. કેમ કે મને એવું લાગે છે જાણે આવી પરિણતિ ક્ષણ ક્ષણ થતું ભાવમરણ આવી પરિણતિથી ક્ષણ ક્ષણ થતું ભાવમરણ ઉપશમી રહ્યું છે. સાચી પરિસ્થિતિ જણાવશો. હવે જે આત્માના ચિંતન કરવાથી દર્શનનું તીવ્ર થાય એ જે વાત ચાલેલી તે વિકલ્પે ચડેલા જીવની વાત ચાલેલી. અહીંયા જે શબ્દો લખા છે સ્વરૂપ સંબંધીના, હું શુદ્ધ છું, જ્ઞાન માત્ર છું, શાંતિનો સાગર છું વગેરે, એ શબ્દોનું વાચ્ય છે એ પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપની રુચિ છે એ દર્શનને મંદ કરનાર છે, ઘટાડનાર છે. અને એ સ્વરૂપની રુચિ ન હોય છતાં પણ એવું ચિંતન રટણ મનન થતું હોય તો તે દર્શનને વધારનાર છે. રુચિ બે પ્રકારે છે અથવા બે પ્રકારની છે, એક વ્યક્ત રુચિ અને એક અવ્યક્ત રુચિ. વ્યક્ત રુચિ છે એ સ્વરૂપના ભાવભાષણ પૂર્વક સ્વરૂપની ઓળખાણ થતાં ઉત્પન્ન થાય છે, એ પહેલાં કોઈને વ્યક્ત રુચિ હોતી નથી. અવ્યક્ત રુચિ કોઈ કોઈ જીવને હોય છે, બધા જીવને નથી હોતી. કોઈ કોઈ જીવને હોય છે. એ કેવી રીતે અવ્યક્ત રુચિ છે કે સ્વરૂપ તો ભાવમાં ભાસ્યું નથી, છતાં પણ એ વચનો સ્મરણમાં આવે, એ વચનો સ્મરણમાં અને શ્રવણમાં પણ આવે, સાંભળવામાં પણ આવે, વાંચવામાં આવે, ત્યારે અવ્યક્ત પણ એટલે પોતાને ખબર ન હોય એની અંદરમાં ખૂબ રૂચે. જેમ કે અહીંયા પરિણતિમાં અંદર જાણે આનંદનો શેરડો પડે એ રુચિ બતાવે છે. ત્યાં આજે અહીંયા આત્માનો મોહરહિત એવું જે પરમાત્મ તત્વ છે એ સંબંધીના વાચક શબ્દોથી એના વાચ્ય સંબંધી કાંઈ પણ અસર પહોંચે છે, અજાણપણે અવ્યક્તપણે પોતાને ખબર નથી કેમ થાય છે અને શું થાય છે, પણ ખૂબ રૂચે તો એ દર્શન મોહના અનુભાગને ઘટાડનાર છે. એવી પણ કોઈ કોઈ મુમુક્ષુ જીવની યોગ્યતા હોય છે જે આવા પ્રસંગે આવા કારણે દર્શન મોહને ઘટાડે છે, તો એથી એ નુકસાનનું કારણ નથી. પણ જેને એવી રુચિ ન હોય તેને માત્ર બૌદ્ધિક સ્તરથી જાણ્યું હોય કે આ આત્માનું આવું સ્વરૂપ છે, એ ચિંતન કરવા જેવું છે, રટણ કરવા જેવું છે, મનન કરવા જેવું છે, એના જ ઉપર વજન દેવા જેવું છે, એના જ વિચાર કરવા જેવા છે અને બીજા વિચાર કરવા જેવા નથી, એવી સમજણથી કૃત્રિમપણે એની ચિંતના વિચારના મનન વગેરે થાય પણ એમાં રુચિ ન હોય, લુખાશ હોય, તો કેટલાક જીવો વિકલ્પે ચડે છે, એ વિકલ્પ કર્યા જ કરે છે અને દર્શન મોહને વધારે છે. કેમ કે એને એને કાર્ય પદ્ધતિ અથવા આત્માના હિતની વિધિ જાણી છે, એ વિધિની ભૂલ છે. વિધિ જાણી છે એટલે વારંવાર એ કર્યા કરે છે કે આમ હું કરું તો મને લાભ થશે, આમ હું કરું તો મને આત્મા અનુભવમાં આવશે. એ અનુભવની વિધિની ભૂલ હોવાથી ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે અને એ દર્શન મોહને વધારે છે, એમ કહેવાનું તાત્પર્ય છે. છેલ્લો પ્રશ્ન છે. શ્રીમદજીના વચનામૃતમાં પત્રાંક 47માં છેલ્લે આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ એવું કહી શું કહેવા માગે છે? 47માં આપણે જોઈએ પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, ક્રમબદ્ધ પર્યાય. જે બનવાનું છે તે બનવાનું છે, એમાં ફેરફાર થશે નહીં, કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં તો પહેલેથી બધું આવી ગયું છે. અને જે ફરનાર છે એટલે નહોતું બનવાનું ને, એવું કાંઈ બનવાનું નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈને પ્રમાદ શું કરવા ધારણ કરવો? આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ, એમ કહેવા માંગે છે કે વસ્તુ સ્થિતિ તો એવી છે કે જે કાળે જે બનવાનું છે તે જ બનવાનું છે. હવે એનું આલંબન લેવું એ શરતી છે, એ વસ્તુ સ્થિતિ છે, સૈદ્ધાંતિક રીતે એ વસ્તુ સ્થિતિ છે અને તેનું આલંબન લેવામાં જ્ઞાનીઓએ કેટલીક શરત મૂકી છે, એમાંની એક શરત કૃપાળુ દેવે અહીંયા મૂકી છે. ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધ પર્યાયનું પ્રતિપાદન કર્યું, એમાં એક બીજી શરત પણ મૂકી છે. બે શરતને આધીન એ આલંબન છે. જો એ રીતે એનું આલંબન લેવામાં ન આવે તો એ આલંબનમાં ટકી નહીં શકાય. ઉદયની પ્રતિકૂળતા વધી જતા પરિણામની અંદર પોતે જાગૃત થાય એ પહેલાં જ આકુળતા અને એકત્વ સધાઈ જશે અને પરિણામ બગડી જશે. ગુરુદેવશ્રીએ એમ કહ્યું એ વાતમાં કે હું આત્મા જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાયક સ્વરૂપી છું, એવું સ્વરૂપનું અવલંબન લઈને તું જ્યારે જેમ જે કાળે જે બનવાનું છે તે ભલે બને, એ બધાને તું ગૌણ કરી દેજે. એટલે સ્વરૂપની મુખ્યતામાં, સ્વરૂપના આલંબનમાં રહીને તું તારી સંયોગિક પરિસ્થિતિને ગૌણ કરજે, તારા પરિણામ બગાડીશ ને, જે થાય તે થવા દેજે. હવે એમાં કઈ મોટી વાત છે? બહુ મોટી વાત એ છે, એ છે કે જ્યારે સ્વરૂપનું આલંબન આવે છે ત્યારે પોતાપણે આવે છે, અને જે બનવાનું ને ફરવાનું છે એ પાર્ક બહારમાં પરમાં જાય છે, તો એની ચિંતા થવાનો સવાલ નથી. કેમ કે આત્મા શાશ્વત અવ્યાબાધ સ્વરૂપે છે, એમાં તો કાંઈ બનતું નથી ને ફરતું નથી. એની બહાર બને છે ને ફરે છે તો પર છે. સ્વરૂપમાં સ્વપણું આવ્યું એટલે પરમાં જે થવું હોય થાય, એમાં મારે હું સહેજે તને સમાધાન રહેશે. આ સમ્યક પ્રકાર છે. પણ સ્વરૂપનું અવલંબન અંદરમાં હાથ આવે નહીં, અને આવી વસ્તુ સ્થિતિ સમજવા મળે શાસ્ત્રથી, સત્સંગ વગેરેથી, અને એ સ્થિતિનું આલંબન લેવા જાય, સ્વરૂપનું આલંબન હોય નહીં અને માત્ર આ સિદ્ધાંત સમજો છો એ સિદ્ધાંતનું આલંબન લેવા જાય, ટકી નહીં શકે. એમાં ટકી નહીં શકે, કેમ કે મૂળ આલંબન જે હાથમાં આવવું જોઈએ આવ્યું નથી, અથવા રીત સાચી નથી, અધરથી વાત પકડી છે. એક વાત. હવે કોઈ એમ કે એ તો સ્વરૂપ જ્ઞાની હોય એને થાય, અમારે મુમુક્ષુ એ શું કરવું? ત્યારે બીજી વાત કૃપાળુ દેવે કહી, એ આ કહી કે એ વાત તો બરાબર છે, એ વાતનો લાભ તો એમ ઉઠાવવાનો છે કે ધર્મ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં, આત્મહિતના પ્રયત્નમાં બીજી ઉપાધિને ગૌણ કરી નાખવી મુમુક્ષુએ. એ તો થવાનું છે, થવાનું છે, ને નથી થવાનું તે નથી થવાનું. એમાં કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર ફેરફાર કરવા મારા ઉદયમાં સમર્થ નથી, માટે હું મારા આત્મહિતમાં લાગી જાઉં અને એમાં શિથિલતા ન ધારણ કરું, મક્કમપણે હું લાગી જાઉં, જેમ થવું હોય એમ થાવ. ઓકે, પણ સંદર્ભ સ્વરૂપનું આલંબન તને હાથ આવ્યું નથી, તો વૈચારિક મક્કમતામાં કદાચ આવી જઈશ, પણ ક્યારે પાછું એમાં ગડબડ થશે તને ખબર નહીં પડે. તો થોડું તને એમ કહીએ છીએ કે તું દેશકાળ પાત્ર ભાવ જોજે. દેશકાળ પાત્ર ભાવ એટલે શું? કે તારે આજુબાજુ જે એ જ સંયોગના ભાગીદારી કરાવનારા જીવો છે, એટલે એને જેને એમાં મમત્વ છે, એવા કુટુંબિકજનો કે ભાગીદારો, એની શું દશા થશે એ પણ તું ઉપેક્ષા કરતા પહેલા વિચાર કરજે. એને દેશકાળ કહે છે. પાત્ર એટલે તારી શક્તિનો પણ વિચાર કરજે કે તું કેટલી મક્કમતામાં ઊભો રહી શકે એમ છો, તારી પાત્રતા કેટલી છે. શક્તિ બાર કોઈ ફલાંગ ભરવા જાય, ઠેકડો મારવા જાય તો પડી જાય, ગબડી જાય. એટલે તારી શક્તિનો પણ વિચાર કરજે, તારા ભાવનો પણ વિચાર કરજે. એમ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જોવા જોઈએ, જો એનો વિવેક કરવામાં ન આવે તો, અને અંદરમાં સ્વરૂપનું આલંબન હોય નહીં તો તો મુમુક્ષુને છે નહીં, તો એને ઉપરની જે વાત છે બનનાર છે તે ફરનાર છે એ શાદ પદ આ વાત માન્ય છે, એટલે કોઈ અપેક્ષા એ માન્ય છે, સર્વથા માન્ય નથી. કેમ કે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાવ ભાવ જોઈને એને પ્રવર્તવું જોઈએ. એમને ઉડાડીઓ કરવા જાય તો કોઈક વાર પોતાને જ ભારે પડે અથવા પોતાનું નુકસાન કરી બેસે. એ જાતનું માર્ગદર્શન અહીંયા કૃપાળુદેવે આપ્યું છે. હા, એ પણ મોટી વાત છે. સત્પુરુષનો યોગ હોય અને એનું આલંબન લેવામાં આવે તો પણ સુગમતાથી એને પોતાના પરિણામમાં સ્થિર રહેવાનું બની શકવા યોગ્ય છે. પેટા પ્રશ્નમાં પત્રાંક 93માં નવ પદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે, એનો શું આશય છે? એક જ નીતિમાં પત્ર લખ્યો છે 23મા વર્ષે કારતક મહિનામાં કે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. નવપદ છે ને નમસ્કાર મંત્રો ઉપરાંતના, એ જે નવે પદ છે એ નવે પદની વૃદ્ધિ કરવા, એનું ધ્યાનની વૃદ્ધિ કરવા, એમાં એકાગ્ર થવાની મારી ભાવના છે એમ કે છે. જિજ્ઞાસા છે એટલે મારી ભાવના છે એમ કહેવું છે. શું એટલી જ વાત છે? પોતાની ભાવના વ્યક્ત કરી છે કૃપાળુ દેવે, એક પ્રકારના ધ્યાનની ભાવના. પત્રાંક 97માં છેલ્લે લખે છે કે ગૃહસ્થાશ્રમે એકાંત ધર્મ સાધના કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગ પરિત્યાગ જોઈએ અને મિથ્યા વગેરે અને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી, આનું કારણ શું? 97મા પત્રમાં એ વાત છે. આશ્રમી એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે, વાત તો લીધી છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા ચાર પ્રકારના પુરુષાર્થને, ચાર પ્રકારે પુરુષાર્થ કરવાનો સત્પુરુષનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થના નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. ચારે પ્રકારના પુરુષાર્થને પોતે બે પ્રકારે સમજ્યા છે. પહેલો પ્રકાર છે વસ્તુના સ્વભાવ ધર્મને કહેવામાં આવ્યો છે, તે ધર્મ વસ્તુ સહાવો ધર્મ. પછી અર્થ એટલે જડ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયા છે, અર્થ એટલે ભાવ, ચિત્તના નિરોધને અથવા ઈચ્છાઓના નિરોધને કામ કયો છે, અને સર્વબંધનથી મુક્ત થવું તેને મોક્ષ કયો છે, એ નિશ્ચય સંબંધી પુરુષાર્થ છે. એ પ્રકારે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષા કરી શકે છે. એ પ્રકારે પુરુષાર્થ કોણ કરી શકે છે? સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે પુરુષાર્થમાં, એટલે સાધુ દશામાં છઠ્ઠે સાતમે ગુણ સ્થાને. સામાન્ય રીતે નીચે પ્રમાણે છે કે ધર્મ એટલે સંસારમાં અધોગતિમાંથી પડતો અટકાવી રાખે તે ધર્મ, પરિભ્રમણમાંથી અટકાવીને ધારણ કરે તે ધર્મ. અર્થ એટલે વૈભવ લક્ષ્મી ઉપજીવનમાં સંસારિક સાધન પ્રાપ્ત કરે તેને અર્થ કહે છે. કામ એટલે નિયમિત રીતે સ્ત્રી પરિચય, અને મોક્ષ એટલે સર્વબંધનથી મુક્ત થવું, તે એમ ચારેના અર્થ જુદા જુદા લીધા છે. ધર્મને પહેલાં મૂકવાનો હેતુ એટલો છે કે અર્થ અને કામ એ એવા હોવા જોઈએ કે ધર્મ જેનું મૂળ હોવું જોઈએ, એટલા જ માટે ધર્મ અને કામને કામ પછી મૂકવામાં આવ્યા છે. હવે જે પ્રશ્ન છે એ હવે પછીના વચન ઉપર છે, પણ આટલો રેફરન્સ છે. જે વચન છે, પત્ર તો અપૂર્ણ છે, પણ જે વચન ઉપરનો પ્રશ્ન છે, કથન ઉપરનો, એનું અનુસંધાન ઉપરની વાતો છે કે ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે તો ન થઈ શકે. એટલે એકલા ધર્મના પરિણામમાં ગૃહસ્થાશ્રમી ન રહી શકે. ચોથે અને પાંચમા ગુણ સ્થાને સંસારના કાર્યોનો ઉદય હોય છે, એમાં આંશિક જોડાણ હોય છે અને કેટલાક પ્રકારના પૂર્વકર્મના બંધનની વચ્ચે રહીને પ્રવૃત્તિ કરવાની થાય છે. એકાંત ધર્મ સાધન કરે, 24 કલાક આરાધનામાં બેસી જાય, ધ્યાનમાં બેસી જાય, મુનિ બેસે છે એવી રીતે, એ સંભવિત નથી. કેમ કે એ ગુણસ્થાનમાં ઉપયોગની પણ એટલી સ્થિરતાની યોગ્યતા નથી અને બાહ્ય પરિસ્થિતિ પણ એવી નથી. અંદર અને બહાર બંને પરિસ્થિતિ એકાંતે ધર્મ સાધન થાય એવી નથી. કોઈ કરવા ઈચ્છે તો એ સમજણ બહારની વાત છે, કોઈ કરવા ઈચ્છે તો એ સમજણ બહારની વાત છે. સર્વસંગ પરિત્યાગ જ જોઈએ, એટલે મુનિ દશા આવવી જોઈએ. એકાંતે ધર્મ સાધન કરવું હોય તો મુનિ દશા સિવાય ન થાય. કેમ કે ગૃહસ્થ છે અને મુનિ છે, તો ગૃહસ્થ છે એને આહાર પાણી તો જોશે જ, મુનિને પણ આહાર પાણી તો જોશે જ. મુનિ છે એ આહાર પાણી માટે ભિક્ષાએ નીકળે તો યોગ્ય છે, પણ ગૃહસ્થ થઈને ભોજન માગવા નીકળે તે યોગ્ય નથી. એટલે લખ્યું છે કે ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. કેમ કે એને તો આરંભ પરિગ્રહ બધું છે, એ કેવી રીતે ભિક્ષા માગે? એટલે એને ભિક્ષા નહીં માગવી જોઈએ એમ કે છે. ગૃહસ્થની યોગ્યતામાં જેટલી સરાગતા છે, એટલી સરાગતામાં એણે પોતાનું ઉપજીવન ચલાવવા માટે પોતાની સ્વતંત્ર વ્યવસ્થા વિચારવી જોઈએ. કોઈની પાસે લાંબો હાથ કરવો એ ગૃહસ્થને માટે યોગ્ય નથી. દીનતામાં આવી જશે, શું થશે? એ દીનતામાં આવી જશે. મુનિરાજ છે, ભિક્ષા માગશે, ભિક્ષા માટે નીકળશે, પણ દીનતામાં નહીં આવે. કેમ કે ત્યાં પદ્ધતિ જુદી છે. ત્યાં તો નવધા ભક્તિથી આહારદાન મળે તો જ આહાર લે, નહીતર પાછા એ ઉપવાસ ધારણ કરીને જંગલમાં ચાલ્યા જાય. અને એ એકાંત જ્ઞાન ધ્યાનમાં રહી શકે એવી શક્તિ એમણે પ્રગટ કરી છે. ક્ષણે ક્ષણે એ નિર્વિકલ્પ ઉપયોગથી સ્વરૂપમાં જામી જાય છે. એવી દશા ગ્રસ્તની છે ને, એનો ઉપયોગ બહાર જાય છે. એટલે ઉપયોગ બહાર જાય ત્યાં એકાંતે ધર્મ સાધન થઈ શકે નહીં. મુનિરાજ તો ક્ષણે ને પડે સ્વરૂપમાં લીન થાય છે. એટલું જ નહીં, મુનિરાજ પોતે સ્વરૂપમાંથી બહાર જ ન નીકળાય એના પુરુષાર્થમાં લાગેલા પણ છે. એટલે કેવળ જ્ઞાનની જે દશા છે એ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં રાત્રિ દિવસ લાગી પડેલા છે. વચ્ચે ક્યારેક ક્યારેક વિકલ્પ આવે છે, જ્ઞાન ધ્યાનમાં વિક્ષેપ પડે છે તો શરતી આહાર ગ્રહણ કરે છે, ઉદ્દેશિક આધાકર્મી નહીં, અને એમને વિનંતી કરે તો ગમે ત્યાં ગમે તે ઠેકાણે ઊભા રહીને માગી લઈએ આહારને, લઈ લઈએ રોટલા પાણીને ખાઈ લઈએ, એવું મુનિ દશામાં હોતું નથી. એટલે નગરમાં પધારે તો પણ એમને વિધિથી આહારદાન થાય તો જ લે, અને નહીતર પાછા જંગલમાં ચાલ્યા જાય, અને શરીર પડે તો પણ, પ્રાણ જાય તો પણ બીજી રીતે આહાર લે નહીં. એટલી શક્તિ એમણે પ્રગટ કરી છે. ચોથા પાંચમા ગુણ સ્થાને એટલી શક્તિ હોતી નથી. એટલે સર્વસંગ પરિત્યાગ જ જોઈએ, એ સિવાય ગ્રસ્થાશ્રમમાં એકાંતે ધર્મ સાધન કોઈ કરવા ઈચ્છે તો થઈ શકે નહીં. હવે એક અહીંયા બીજો વિકલ્પ આપણે વિચારીએ કે કોઈ રાજા મહારાજા ચક્રવર્તી જેવા ધર્માત્મા હોય છે, જેમના પ્રત્યે એમના કુટુંબીજનોને સ્ત્રી આદિને ઘણો જ અનુરાગ હોય છે, એ સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં જાય છે ત્યારે બધાને ખૂબ દુઃખ પહોંચે છે, ઘણા દુઃખી થાય છે. જેને બહુ મમત હોય એ વધારે દુઃખી થાય છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કથન આવે છે કે ચક્રવર્તીની રાણીઓ વાળ ખેંચી નાખે, બે બે હાથે વાળ ખેંચતી હોય, એટલી રડે વાળ ખેંચી ખેંચીને રડે. પણ આ જંગલમાં ચાલ્યા જાય છે, નિર્દય હશે ત્યારે જતા હશે ને, કે નહીં? કરુણાના સાગર છે. કેવા છે? કરુણાના સાગર છે. પણ એને એને કહ્યું છે કે મારું મમત્વ ચારિત્ર મોહના અંશથી થોડું હતું ત્યાં સુધી હું તમારી સાથે રહેતો હતો, હવે મારો જ મોહ ખલાસ થયો છે, મારો વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી, ખલાસ થઈ ગયો છે, ત્યાં હું તમારી સાથે રહી શકું એવી મારી સ્થિતિ નથી આત્માની, એટલે હું મારો સ્વરૂપ સાધવા મોક્ષ રમણીને પ્રાપ્ત કરવા હું જાઉં છું, તમે મને બાધા નહીં કરો અને તમે પણ તમારો રાગ મટાડીને સ્વરૂપની આરાધનામાં આવો, ન આવી શકો તો મારો કોઈ ઉપાય નથી. ત્યારે એ લોકો એક વિનંતી કરે કે તમે અમને છોડીને ન ચાલ્યા જાઓ, તમારે મહેલમાં ન રહેવું હોય તો ઝૂંપડી માર્યો એનો અમને વાંધો નથી. અરે ઝૂંપડીમાં ન રહેવું હોય ને જંગલમાં રહેવું હોય તો આપણા મહેલની બહાર માઇલો સુધીના બગીચા આપણે રાખ્યા છે, આપણે જેમ ન હોય કે એક ફ્લેટ પછી તરત ચંપલ બૂટ મૂકવાની તકલીફ પડે એવું. મોટા મોટા મહેલ હોય ને એના પ્રાંગણ પણ એટલા મોટા હોય ને એના ગાર્ડનો પણ, અમારે ભાવનગરના મહારાજાને 5 માઇલના સ્ક્વેર માઇલમાં બગીચો ફરતો હતો, પછી મંદર વચ્ચે એનો મહેલ છે આજે બી નીલમબાગ પેલેસ, તો બાગ એને કહેતા, મોટા મોટા વન ઉપમાન હોય છે ફરતા, અને પછી દરવાજા હોય ને પછી ત્યાં ચોકીદાર હોય, એટલે ત્યાં સુધી પહોંચવાવાળાને તો ડિસ્ટન્સ ઘણું કાપવું પડે ને વચ્ચે ઘણી ચોકીઓ આવતી હોય છે. પણ આપણા બગીચામાં વન ઉપવનમાં ક્યાંક તમારે ઝૂંપડી બાંધીને કે વગર ઝૂંપડી બાંધીને જેમ એકાંતમાં રહેવું હોય એમ રીમો રહ્યો, પણ અમારી નજર સામે રહ્યો તો અમારી આંખ ઠરે, અમારી નજર સામે રહ્યો, મહેરબાની કરીને અમારાથી દૂર ન જાઓ. તમારે જે આરાધના કરવી હોય એ કરજો, અમે તમને કોઈ પણ પ્રકારની ખલેલ નહીં પહોંચાડીએ, ઠીક, કોઈ પ્રતિબંધ નહીં કરીએ તમને, પણ અમારી ખાતર પણ તમે થોડીક અમે વ્યવસ્થા ગોઠવીએ, એમાં તમારી રીતે પણ તમે રહી શકો અને અમારી રીતે પણ અમે રહી શકીએ અને અમને દુઃખ ન થાય. કે હવે એમાં શું વાંધો, એકાંતે ધર્મ સાધન એવી રીતે કરી શકે કે ન કરી શકે, કે ન કરી શકે ક્યાં વાંધો આવે, કરી શકવામાં વાંધો ક્યાં આવે? શું એ વાંધો ત્યાં આવે કે જે દુખી થાય છે એ તો મારાપણાને લઈને દુખી થાય છે, બીજા તો દુખી થતા નથી, એ મારાવાળા દુખી ન થાય એટલા માટે એમ કરવું ને? ક્યાં છેડો આવ્યો કે જે એમાં મારા પણ જીવ છે. મુનિરાજને કોઈ પરિવાર મારો તમારો એવું કાંઈ છે નહીં, એ દશામાં આવે મુનિ જ્ઞાન ધ્યાનમાં બેઠા હોય જંગલમાં, એનો જ પરિવાર એની જ રાણીઓ પુત્રો માતા પિતા વગેરે એને વંદના કરવા આવે, શું એ લોકો એમ જોવે કે આ અમારા ભૂતકાળના ફલાણા ફલાણા સગા થાય છે. મુનિરાજને કાંઈ લેવા કે એ બીજા જીવોને જીવે, બીજા મનુષ્યોને જોવે એમ જોવે છે. આ મારા કુટુંબીઓ આવ્યા એવી કલ્પના એને થતી નથી. એટલે એને ઠીક લાગે માટે એમ રહેવું, એ લાગણી પોતાની થઈ, અને એ લાગણી હોય ત્યાં સુધી મુનિ દશા આવે નહીં ને એકાંતે ધર્મ સાધન થાય નહીં. બહુ ઝીણું કાતેલું છે મુનિરાજ છે એ સર્વસંગ પરિત્યાગી ગયા છે. કોઈના સંગમાં રહેવું, કુટુંબ પરિવાર તો એક બાજુ રહ્યા, પણ બીજા મુમુક્ષુઓ અને ધર્મના લોભી જીવોના સંગમાં રહેવું, એવા લોકો વસતા હોય એ ગામમાં આજુબાજુ રહેવું, એવો પણ દ્રવ્યક્ષેત્રો કાળભાવનો પ્રતિબંધ મુનિ દશામાં હોતો નથી. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વર્ણ વિચરવું ઉદયાધીન વિત લોભ એવી ભાવના ભાવે છે. કોઈનો પ્રતિબંધ નહીં, પોતે કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે. સર્વસંગ પરિત્યાગ કરીને પોતાની આરાધના પૂર્ણ કરવા નીકળ્યા છે, અને એકાંતે ધર્મ સાધન કરે તો જ કેવળ ઉત્પન્ન થાય. કેવળ આરાધનાથી જ કેવળ ઉત્પન્ન થાય, કેવળ આરાધના વિના કેવળીની દશા ઉત્પન્ન ન થાય, અને તે ગ્રસ્થાશ્રમમાં કોઈ રીતે સંભવિત નથી. ગ્રસ્થાશ્રમ એ કાજળની કોટડી છે, કેવી છે? કાજળની કોટડી છે. કૃપાલદેવે લખ્યું છે, ગમે એટલો સંકેલો કરીને ચાલે તો પણ ડાઘ પીડ્યા વિના એમ છે. એટલે એ વાત એમણે કરી છે. અહીંયા પત્ર અપૂર્ણ રહ્યો છે, એ રીતે અહીંયા બધા પ્રશ્નો સમાપ્ત થાય છે. ગ્રસ્થાશ્રમમાં ભિક્ષા વગેરે એટલે કાંઈ પણ માગવું અથવા કાંઈ પણ અપેક્ષા વૃત્તિ રહેવી બીજા પાસે એ યોગ્ય નથી.